નમો ડોઈ સવયંતાણમ નમો ડોઈ સવયંતાણમ
પ્રવચન સાર અધિકાર પહેલી ગાથા ટીકા શું અધિકાર છે કે આત્મા જ્ઞાન સંપન્ન આવું સ્વરૂપ છે ચૈતન્યનું, એવું જેણે અંતરના જ્ઞાન સ્વભાવનું વેદન કરીને જાણ્યું એને જ્ઞેય તરીકે જાણવા લાયક પદાર્થો કેવા છે એમ સ્વરૂપ કે છે. ખરેખર આ જ્ઞેય અધિકાર દ્રવગુણ પર્યાયનો જેવો સ્વર્ગને ભગવાને જોયો તેવો કહ્યો એ વિષય સમ્યક દર્શનનો છે. આ સમ્યક દર્શનના પદા વિષય જે પદાર્થ છે એનું શું સ્વરૂપ છે? સમ્યક દર્શનનો વિષય સ્વદ્રવ્ય છે, પર પણ જ્ઞાનમાં આવતા પર પણ વિષય થાય તો એ સ્વદ્રવ્ય ને પરદ્રવ્ય એના ગુણ પર્યાયો અને દ્રવ્ય શું થી છે વાસ્તવિક ભગવાને જોયા તેવા એને અહીંયા જણાવતા તે પ્રકારનું જો જ્ઞાન એને થાય તો એને મિથ્યાત્નો અંકુર ઉત્પન્ન થાય નહીં, પરથી ભ્રમાય નહીં. ભગવાનના કહેલા દ્રગુણ પર્યાયનું સ્વરૂપ જાણે તો અજ્ઞાનીના કહેલા માર્ગથી અથવા તત્વોથી ભ્રમાય નહીં. જાણ થાય આ વિશ્વમાં એટલું તેનું શુભિકા આ વિશ્વમાં એટલે આ વિશ્વ એમ કરીને જગત ચૌદ બ્રહ્માંડ છે એને સિદ્ધ કર્યું છે. સમસ્ત પદાર્થનો સંગ્રહાત્મક ભાવ એને આ વિશ્વ કહ્યું. વિશ્વ એમાં જે કોઈ જાણવામાં આવતો પદાર્થ છે, જ્ઞાનમાં જાણવામાં આવતા જે દ્રવ્યો એટલે પદાર્થો છે તે આખો હોય આખોય પદાર્થ કેવો છે? આત્મા આ એક એક પરમાણુ એમ આકાશ આદિ છે. વિસ્તાર સામાન સમુદાયાત્મક અને આયત સામાન સમુદાય દ્રવ્યથી રચાયેલો હોવાથી દ્રવ્યમય છે. સાંજીભાઈ શબ્દ કોઈ હમ કાને નહીં પીડાવજો, સમજાનું કાંઈ. જેમાં આત્મા છે અને આ એક પરમાણુ પાંચ હજકમ છે એ કેવી ચીજ છે? વસ્તુ એનું હોવા પણ તે વિસ્તાર સામાન સમુદાય એટલે એના જે ગુણો જ્ઞાન આદિ છે આત્મામાં જ્ઞાન દર્શનમાં આનંદ આદિ વિસ્તાર વિસ્તાર પોળા ચોડાઈમાં રહેલા દ્રવ્યમાં વસ્તુમાં ચોડાઈમાં પોળાઈમાં એક સાથે રહેલા વિસ્તાર સામાન્ય સમુદાય એ બધા ગુણનો સમુદાય સ્વરૂપ તે દ્રવ્ય છે. વિસ્તાર સામાન્ય સમુદાય શું કોઈ સમુદાય આ બધા સંપ્રદાય માની એનો સમુદાય એ નહીં. અહીં તો સર્વજ્ઞ પરમાત્મા એ જે આત્માના એક એક રજકણ કેવી ચીજ છે એને અહીંયા સિદ્ધ કરે છે કે એ એક આત્મા હજુ ખુરશી છે ખુરશી છે નહીં ખુરશી બે છે. શું કહ્યું? ભગવાન સર્વજ્ઞ પરમેશ્વરે આ જગતમાં જે જ્ઞેયો એટલે જ્ઞાનમાં જાણવા લાયક જે પદાર્થ છે કેવા છે એનો અહીં સાબિત સિદ્ધ કરે છે. એ વાત સર્વજ્ઞ સિવાય અજ્ઞાનમાં, અજ્ઞાનીઓમાં, અન્યમતમાં કે કલ્પના એ કરેલા તત્વોમાં આ તત્વ હતું. સમજાણું કઈ? તો કે છે કે આ આત્મા નામનો જે પદાર્થ છે એમાં પરમાણુ નામના રજકણ એકાનો પોઈન્ટ છેલ્લો એ પદાર્થ છે. તે આખો વિસ્તાર સામાન્ય સમુદાયાત્મક એટલે અનંતા ગુણો છે આત્મામાં. જ્ઞાન દર્શન ચારિત્રણ વ્યાપક કામ એક સાથે વિસ્તાર સામાન્યપણે કામ એક સાથે એ વિસ્તાર સામાન્ય સમુદાય સ્વરૂપ તે દ્રઢ છે. ના ના હું સમજાતું નથી આટલા વર્ષથી આવે ને સમજાતું હવે હે આપો સાદી ભાષાથી કહેવાય છે. જેવું લાકડું છે ને આ સુખડું લાકડું જો સુખડું નું આ લાકડું છે એ પદાર્થ ગણો અત્યારે છે તો અનંત રૂપનું આ એક વસ્તુ છે. એમાં શૃંગારું સુગંધ ભોજન એવી શક્તિઓ એક સાથે આમ પાપેલી છે વિસ્તારપણે એક સાથે રહેલા છે. શૃંગારું વજન સુગંધ એક સાથે રહેલા છે એને વિસ્તાર સામાન કહેવામાં આવે. ગુણોનું વિસ્તારપણું છે એનું સામાનપણું એટલે આત્મા એનું એકપણું એને દ્રવ કહેવામાં આવે. સમજાણું કઈ? ગુજરાત શું કે છે એની ખબર ન મળે ને ધર્મ એને કરવો. સમજાય? ધર્મ ક્યાં થતો? વસ્તુ કેવી છે જાણ્યા વિના ધર્મ ક્યાં થાય ને ખબર વિના ધર્મ ક્યાં કરવો? ધર્મ તો પર્યાયમાં થાય છે. તો પર્યાય એટલે અવસ્થા. હવે વસ્તુ કેવી છે એ વસ્તુનું જ્ઞાન થયા વિના પર્યાયમાં ધર્મની દશા પ્રગટ થાય આ સમ્યક દર્શનનો વિષય છે. સમજાણું કઈ? કે છે કે આત્મા વસ્તુ છે આખો પદાર્થ તેમાં જ્ઞાન દર્શન આનંદ આદિ આમ એક સાથે વિસ્તાર રહેલા પોળા પોળા આત્મા એક એમાં અસંખ્ય પ્રદેશ કે અસંખ્ય પ્રદેશમાં દરેકમાં પોળા પોળ્યા એક પ્રદેશમાં જેમ જ્ઞાન દર્શન આનંદ છે એવા બીજામાં ત્રીજા એમ અસંખ્ય પ્રદેશમાં જ્ઞાન દર્શન આદિ અનંત ગુણો એક સાથે રહેલા છે એ વિસ્તાર સામાનનું સ્વરૂપ તે આત્મા છે. સમજાય છે? કાંઈ સમજાય? અભ્યાસ ન મળે ને અભ્યાસ કરવાની દરકાર ન મળે એ ગીધરાય જેને ધર્મની અવસ્થા પ્રગટ કરવી છે એ અવસ્થા કોનાથી થાય એમ સિદ્ધ કરે છે કે એ અવસ્થા દ્રવ ને ગુણ માંથી આવશે. દ્રવ અને ગુણ માંથી પર્યાય પ્રગટ તે ગુણો ઉપજાયા. ધર્મની પર્યાય એ દ્રવ અને ગુણ થી થાય છે. હવે દ્રવ્ય ને ગુણ છે કોણ? સમજાણું કઈ? કે દ્રવ્ય એટલે વસ્તુ વિસ્તાર સામાન સમુદાય અનંતા ગુણો આત્માના છે. આ વિસ્તાર એક સાથે એનો સમુદાય સ્વરૂપ તે દ્રવ્ય છે. ગુણના સમુદાય સ્વરૂપ તે દ્રવ્ય છે. હજી એક ભાગ રહી જાય છો દ્રવ્ય એકલો આ દ્રવ્ય એમ નહીં. સમજાણું કઈ? અને આયત સામાન સમુદાયાત્મક દ્રવ્યથી રચાયેલો આયાત એટલે એક પછી એક અવસ્થા થાય પર્યાય દ્રવ્યમાં મતિ જ્ઞાન સુખ જ્ઞાન અવધિ આદિ અવસ્થાઓ એ બધી અવસ્થાઓ આયત છે. લાંબી આમ ઉર્ધ કે આત્મામાં એક પછી એક થતી આયત આયત નામ લાંબી લાંબી નામ એક પછી એક એવી આયત સામાન સમુદાય બધી પર્યાયનો સમુદાય એમાં ગુણનો સમુદાય અને પર્યાયનો સમુદાય તેને દ્રવ કહેવામાં આવે છે. આવું જોયું છે ભાઈ ભગવાનનો માર્ગ લોકો ક્યાં સર્વજ્ઞ પરમેશ્વર જીનેશ્વર ત્રિલોકનાથે કહેલો સા આ કોઈ કલ્પનાઓ મારા જ પણ એને કોઈ વિચારમાં ન આવે. જન્મ જૈનમાં જન્મ થતાં જૈન પરમેશ્વર શું કહે છે એની ખબર ન મળે. પછી જ્યાં ત્યાં ભ્રમણ આપી આવીને સમજાણું કાંઈ નીચે અટકેલો છે. વિસ્તાર સામાન્ય હજુ નીચે નોટ વિસ્તાર સામાન રૂપ સમુદાય. વિસ્તાર એટલે પળાય, દ્રવના પળાય અને અપેક્ષા. એ દ્રવની પળાય ની અપેક્ષા, દ્રવ પળો કેટલું દ્રવમાં પળાય જે છે ગુણ ની, એક સાથે રહેનારા સ્વભાવી ગુણો એના ભેદો છે બધા. એ વિસ્તાર વિશેષોને ગુણો કહેવામાં આવે છે. જેમ કે જ્ઞાન દર્શન ચારિત્ર વગેરે જીવ દ્રવના વિસ્તાર વિશેષ, આમ વિસ્તાર વિશેષ અર્થાંત ગુણો છે. તે વિસ્તાર વિશેષોમાં વિશેષપણાને ગૌણ કરીએ, વિશેષપણાને ગૌણ કરીએ કે આ ગુણ આ ગુણ એમ ગુણ કરીએ, તે બધામાં એક આત્માપણારૂપ સામાનપણું ભાસે છે. બધા ગુણોમાં એક આત્માપણું સામાન રૂપે ભાસે. સમજાણું કાંઈ ધર્મ દ્રવ્ય ગુણ ને પર્યાય, એમાં તો એ પર્યાય મૂંઢા પર સમય લીધા છે. વસ્તુ દ્રવ શું છે, ગુણ શું છે એના ભાન વિના એની એક સમયની અવસ્થામાં જે રહે છે માને છે મૂંઢ જીવ છે, મિથ્યા દ્રષ્ટિ છે, અધર્મી દુઃખી છે. મૂંઢ કીધો તો પાછળ કીધો ને, મૂંઢ છે દુઃખી છે. કેમ કે આનંદ ગુણનો સંપન્ન એવો જે આત્મા, આનંદ ગુણનો વિસ્તાર જેમાં અસંખ પ્રદેશ આનંદ વ્યાપક છે વિસ્તાર, એની સાથે અનંત ગુણો આમ છે એવું જે દ્રવ, એના દ્રવના જ્ઞાન વિના એની પર્યાયમાં મૂંઢ થઈને રહ્યો છે એ દુઃખી છે. સમજાણું કાંઈ દુઃખની વ્યાખ્યા પ્રતિકૂળ સંયોગ એ દુઃખનું વ્યાખ્યા નથી. દુઃખની વ્યાખ્યા ભગવાન આત્મા અસંખ પ્રદેશી એમાં એક એક પ્રદેશ અનંતા ગુણો, એ અનંતા ગુણો આમ પથરાયેલા છે એમાં એક સાથે આનંદ પણ ભેગો છે. આપણા આનંદ પ્રધાન વાત છે અર્થમાં લખ્યું ને જ્ઞાન દર્શન ચારિત્ર વિદે, એ આનંદ પ્રધાન આત્મા જે છે એ આત્મામાં આનંદ આમ પથરાયેલો વિસ્તારપણે પોળાયપણે ચોડાઈપણે આત્મામાં રહેલો છે. નલભાઈ અને આયત સામાન સમુદાય એનો નીચે આપજો. આયત સામાન સમુદાય, આયત સામાન રૂપ સમુદાય, આયત સામાન રૂપ સમુદાય. આયત એટલે લંબાઈ, કાળ અપેક્ષા એ પ્રવાહ, એક પછી એક થતી અવસ્થા એ પ્રવાહ આપ્યો આમ પ્રવાહ. દ્રવના લંબાઈ અપેક્ષાના છે, ઓલા દ્રવના પોળાઈ અપેક્ષાના હતા, આ દ્રવની લંબાઈ અપેક્ષાના. કીધું આજ એમ છે જીવન બધા આજ આવે છે કીધું આ સમજાવું કાંઈ. અરે જેને હજી તત્વ શું છે એ જ્ઞાનમાં આવ્યું નથી અને જ્ઞાનમાં આવ્યા વિના એની દ્રષ્ટિને રૂચિ કરશે કેવી રીતે, અને રૂચિ કર્યા વિના સંયક દર્શન કેવી રીતે થશે ને, સંયક દર્શન વિના એના રમણતા ચારિત્ર હોઈ શકે નહીં. સમજાણું કાંઈ દ્રવના કાળ અપેક્ષિત પ્રવાહ, દ્રવના લંબાઈ અપેક્ષા, એક પછી એક પ્રવર્તા ક્રમભાવી અવસ્થા દ્રવમાં દરેક આત્મા પરમાણુ. વેદોને પેલામાં એમ કહ્યું હતું અપેક્ષાના એક સાથે રહેનારા સ્વભાવી ભેદો નહીં, આમાં ક્રમભાવી ભેદો નહીં કરીએ. આયત વિશેષોને પર્યાયો કહેવામાં આવે છે. એ ક્રમભાવી પર્યાયોમાં પ્રવર્તા વિશેષ પણ વિશેષ પણ આ એમ વિશેષ ભેદ કાઢી નાખીએ તો એક દ્રવ પણ આરોપ સામાન પણ ભાષે છે. એ વિશેષ પર્યાયનો સમુદાય કે આખો દ્રવ જ છે. ભેદ કાઢી નાખીએ પર્યાયનો, આ પર્યાય આ પર્યાય વિશેષ વિશેષ પર્યાય અને સામાન સમાન ગુણ, વિસ્તાર સમાન ગુણ અને વિશેષ એનો આખો સમુદાય તે દ્રવ કહેવામાં, બે થઈને એક દ્રવ છે એમ કે છે. વિસ્તાર સામાન સમુદાય અને આયતમાન સમુદાય બે થઈને એક દ્રવ્ય છે. વિસ્તાર સામાન સમુદાય નું દ્રવ્ય બીજું, આયત સામાન સમુદાય બીજું, એમ બે નથી એમ કે છે. કોપરું નહીં, આવો વસ્તુનો સ્વભાવ આત્માનો છે. એવો એક જ પરમાણુનો છે, એક પરમાણુમાં પણ પાંચ છેલ્લો ટુકડો. એમાં એ પરમાણુ ના પરમાણુ ગ્રહ કેમ કે વિસ્તાર એમાં વર્ણગંધ્ર સ્પર્શી એકતાથી વિસ્તાર એક પ્રદેશના પોળા રહેલા છે ગુણો, અને એક પ્રદેશની પર્યાય ક્રમે ક્રમે થાય છે. એ પોળાને ક્રમે પર્યાયનો આખો સમુદાય તેને પરમાણુ ગ્રહ કહેવામાં આવે. સમજાણું કઈ નજભાઈ? દ્રવ ગુણ ને પર્યાય જે વાસ્તવિક તત્વ નો ભાવ, કારણ કે જે ધર્મ કરનાર છે અને ધર્મ કરવો છે તો પર્યાય એટલે અવસ્થામાં છે. અવસ્થા તો ક્રમે ક્રમે થાય છે, તો ક્રમે ક્રમે થાય છે શેમાંથી? વસ્તુ અને વસ્તુની શક્તિ ગુણ એમાંથી થાય છે, એને આશરે ને એને આધારથી થાય. તો એ દ્રવ ગુણ કેવા છે એમ પહેલા સિદ્ધ કરે, પછી પર્યાય સિદ્ધ કરશે. સમજાણું કઈ? સંસારની વાત હોય તો મારા દાયા થઈને બધી વાત પકડે, ખોટી સમજાય, ખોટી હો. હા, એને સમજવામાં ત્રિલોકના જિનેન્દ્ર દેવ એના શબ્દ બ્રહ્મા પરમેશ્વર વિતરાગ દેવના શબ્દ બ્રહ્મ શબ્દમાં દ્રવગુણને પૈકી આગળ કહેશે. જે આ વ્યાખ્યા આવી છે યથાર્થ નિર્દોષ ને સત ને સાચી છે. જય વિચાર કરે તો એને બેસી જાય એવી વિચાર કરે તો બે ને કઈ વિચાર કર્યા વિના બે સંસારનું કામ વિચાર કરે તો એને બેસે છે ને. સમજાણું કઈ? આયત સમાદાય તે દ્રવ છે, એક ગુણ લંબાઈની પર્યાયનો સમુદાય એક રૂપ તે દ્રવ, અને પોળા ગુણ ગુણ પર્યાયનો પિંડ તે દ્રવ છે એમ કે છે. બીજી ભાષા એકલો નહી, એકલો ગુણ પર્યાય નો પિંડ આખો તે દ્રવ છે. બે દ્રવ નથી ગુણ નો પર્યાય પિંડ, પણ એની ગુણ ની પર્યાયો પણ લંબાઈ એમાં બધું આવી જાય છે. ગુણ સુધી આ પ્રવચન સાર તો તમારા તરફથી છપાણું છે. હિન્દી કે ક્યાં હે? એમના તરફ પાતળી પણ હિન્દી ભાષામાં છપાણું છે ને. હવે આમ આમ લઈ આપો રહી એમ કે અમને બધા સમજાવી નથી. મીઠા નામ છે ને. હા હા, અરે વાહ, તું તું કેવડો ક્યાં કેમ છે એની પણ એને ખબર ન મળે. જ્યાં ત્યાં આનું કરી દેવું, આનું કરી દેવું, જગતનું કરી દેવું, ખરા પણ જગતનું જગતનું જગત એ વિશ્વમાં એ પદાર્થ છે કે નહીં? જગતના પરમાણુ અને આત્મા એ જગતની ચીજ છે કે નહીં? તો એ ચીજો પણ એના ગુણને પર્યાયનો પિંડ તે દ્રવ છે. હવે એની પર્યાય એના થયું ગુણમાંથી આવે છે, અને તું કરી શું સત્પરનો? ગીરભાઈ, આ કાર્યકર્તાઓ તો બધા ડંપાસ કરતા છે કે નહીં? અરે ભગવાન ભાઈ, તું તારામાં તે તેમાં, તેમાં તું નહીં તારામાં તે નહીં. હવે તે તારામાં નહીં તેનું તું શું કર, અને તું તેનામાં નહીં તો તું તેને શું કર? તારામાં તે નહીં તો તને તે શું કરે? તું તેનામાં નહીં તો જેનામાં તું નથી એનું તું શું કરે? અને તારામાં તે નથી તો તે તારામાં નથી તે તને શું કરે? સમજાય છે? કઈ કે છે એ દ્રવ થી રચાયેલો, દ્રવ થી એટલે એ ગુણ ને પર્યાય થી રચાયેલો તે દ્રવ કે દ્રવ છે. હું છે ને સમુદાય આત્માનો દ્રવ્યાન અભિનિવૃત્તા દ્રવ્યન સંસ્કૃત છે ને, ખબર? એને દ્રવ કહીએ, એને વસ્તુ કહીએ. દ્રવતી દ્રવ્યમ દ્રવે છે પર્યાય ને ગુણ ને ટકાવી રાખે છે, એને આ દ્રવ કહેવામાં આવે. અલૌકિક વ્યાખ્યા છે ભાઈ, લોકો એ લક્ષણ લીધી નથી. આમ તો જ્ઞાન ભણી ગયો છે, નવ પૂર પણ ભણી ગયો, પણ વાસ્તવિક દ્રઢ આ ગુણાન પર્યાય એવી એને રૂચિમાં લાવ્યો નથી. સમજાણું કાંઈ વળી એ દ્રવની વ્યાખ્યા કરી. આત્મા પરમાણુ કાળાણુ ધર્માસ્યાદિ સદ્રવ છે ભગવાને જોયેલા, કે તે દ્રવ કેવું છે. પોળાઈથી પાથરેલા ગુણોનો સમુદાય છે, લંબાઈની કરીનો સમુદાય, બધું છે ને એક દ્રવ એક વસ્તુ છે. સમજાણું કાંઈ. હવે એના ગુણની વ્યાખ્યા, એની ગુણની વ્યાખ્યા એટલે તો દ્રવની વ્યાખ્યા થઈ. આ ધર્મ થાય એની વાત આવે છે, એની વાત આવે. ધર્મ કેમ થાય, ક્યાંથી થાય, ક્યાંથી ઉત્પન્ન થાય એ વાત ચાલે છે. હજુ નહીં એ દ્રય માંથી ધર્મ થાય એમ કે છે, પણ દ્રય કોણ છે, ગુણ ને પર્યાય નો પિંડ છે, એટલે ત્યાં લક્ષ કરવાથી દ્રવ ની પર્યાય ધર્મ ની થાય. સમજાણું કાંઈ. હજી ખબર ન મળે ક્યાં દ્રવ ને શું છે, ક્યાંય અંધાધૂંધી લાગે એને, દ્રવ નું શું સ્વરૂપ છે, ગુણ નું શું સ્વરૂપ છે, પર્યાય નું શું સ્વરૂપ ની ખબર વિના, એનું જ્ઞાન વિના એની શ્રદ્ધા હાથી હોઈ શકે, અને એના વિના એનું અંતર માં ભલણ, દ્રવ આવું છે, ગુણ ને પર્યાય નું પિંડ એમ ભલણ અંતર માં મજા, એના ભાવમાં આ દ્રવ આવું છે એવું લખાવ્યા વિના અંતર વલણ જાય નહીં. સમજાણું કાંઈ. એક વ્યાખ્યા થઈ દ્રવ્યની. વળી દ્રવ્યો એક જેમનો આશ્રય છે, અનંતા ગુણનો એક દ્રવ્ય આશ્રય છે એમ કે છે. હવે દ્રવ્યો એક જેમનો આશ્રય નીચે છે, જો અનંત ગુણોનો આશ્રય એક દ્રવ્ય છે. આત્મા એ અનંત ગુણનો આધાર છે. વસ્તુ આત્મા એક એ અનંત ગુણનો આધાર છે. પરમાણુ એક રટકા રટકા એ અનંત રંગદંડાદી અનંત ગુણનો આશ્રય આધાર છે. સમજાણું કાંઈ. કે છે દ્રવ્યો એક જેમનો આશ્રય છે. દ્રવ એક જેમનો આશ્રય એવા વિસ્તાર વિશેષ સ્વરૂપ, એવા વિસ્તાર વિશેષ સ્વરૂપ જેવું સામાન્ય દ્રવ્ય વસ્તુ, એમાં જ્ઞાન દર્શન આનંદ આદિ એ વિસ્તાર વિશેષ સ્વરૂપ ગુણ છે. વસ્તાર વિસ્તાર પોળા વિશેષ સામાન્ય છે, અને વિસ્તાર વિશેષ સ્વરૂપ તે ગુણ છે. સમજાણું કાંઈ. જેમાં લાકડું કીધું હું તેનું દ્રેસ, એના આ સુગંધાદી ગુણો અને અવસ્થા ઉપચેત થાય એ બધાનો પિંડ તે દ્રવ છે. હવે એના સુગંધ ને આ પોળા સુવાળક એ શક્તિઓ છે, એ એક વસ્તુ દ્રવ્ય જ છે, એને આધારે અનંત શક્તિઓ છે. એ શક્તિઓ જે છે વિસ્તાર વિશેષ કરો તેને ગુણ કહેવામાં આવે છે. સંજીવ બેટા કોઈ સાંભળ્યું નહીં આટલા ભરમાં ન્યાય ન્યાય ક્યાંય આવે નહીં ના પડે. હા છે ને, આવું ન્યા વાંચે સમજે હું ગાડી બધી વાળો ન્યા તો અમુક જાતની વાત આવે. હે આવી વાત ન થાય, આવી બીજી બીજી આવે ભાષા, પણ આવી વાત ને કરવા જતા હું સમજ સમજાવું કાંઈ. કે છે દ્રવ્યની વસ્તુ આવી છે એમ કીધું. વસ્તુ કોઈ પણ પરમાણુ, કોઈ પણ આત્મા, કોઈ પણ ધર્માસ્ય અધર્માસ્ય આકાશ ને કારણ હોય વસ્તુ, એના ગુણો વિસ્તાર અને એની પર્યાયનો સમુદાય દરેક, અને એ વસ્તુ એ અનંત ગુણનો આશ્રય છે. એવા વિસ્તાર વિશેષ જેને આશ્રય રહેલા છે દ્રવ્યને, એ કોણ કે વિસ્તાર વિશેષ ગુણો, જ્ઞાન દર્શન આનંદ એ વિસ્તાર વિશેષ ગુણો એનો આધાર એ દ્રવ છે. એવા વિસ્તાર વિશેષ ગુણો સ્વરૂપ ગુણોથી રચાયેલા, ભાષા દેખો, એવા વિસ્તાર વિશેષ ગુણોથી રચાયેલા હોવાથી ગુણાત્મક છે. કોણ દ્રવ્યો જેમ જેમનો આશ્રય છે એવા વિસ્તાર વિશેષ સ્વરૂપ ગુણોથી રચાયેલું હોવાથી દ્રવતી ગુણાત્મક છે, દ્રવતી ગુણ સ્વરૂપ છે. સમજાણું કઈ? આ તો સિદ્ધાંતિક તત્વોની વાત છે, એટલે કઈ તો ગાગરમાં સાગર ભરી દીધી છે. સમજાણું કઈ? ચાર પૈસે શેર તો મનમાં અઢી એ કૂંકી છે, ધ્યાન પછી કૂંકી જ્યાં લાગુ પાડો ત્યાં આ વસ્તુનું સ્વરૂપ છે. દ્રવ ગુણ ને પર્યાય નું, જે જે દ્રવ ને ગુણ ને પર્યાય ને જોવો, આ રીતે એને જોવું જોઈએ. બીજાની પર્યાય બીજા એનાથી થાય, એની પર્યાય મારા દ્રવ થી થાય, એ નોંધ છે એમ કે છે. એ મારી પર્યાય એટલે કાર્ય કરને કારણે થી થાય, તો એના દ્રવ નું કાર્ય એનામાં રહ્યું નહીં, એનું કાર્ય આને કર્યું, કે એને દ્રવ ના કાર્ય વિનાનું એને માન્યું, એટલે સમાના દ્રવ ને એની પર્યાય વિનાનું માન્યું, એને દ્રવ ને જાણ્યું. સમજાણું કઈ? તો આ બધા કામ કરી દે ને, સમજીભાઈ નો કરી દે, આ ઉભા શું કરવા રાખ્યા ત્યાં તમને વ્યવસ્થા રાખવા તો રાખ્યા છે કે નહીં? તો વ્યવસ્થા રાખો. ભાઈ તારું સત્વ જે દ્રવ છે એ તો તારા સત્વ ગુણ સત જે છે, સત દ્રવ એટલે આત્મા અને પરમાણુ ભિન્ન ભિન્ન હો, એ સત છે, તેના સત્વ અને તેનો પર્યાય નું સમુદાય. હવે જે ગુણ છે તેનો આધાર એક દ્રવ, એવા જે વિસ્તાર વિશે ગુણો, તે દ્રવ ગુણાત્મક છે, તે દ્રવ ગુણ સ્વરૂપે છે, દ્રવ ને ગુણ જુદા નથી. સમજાણું કઈ? એવા વિસ્તાર વિશે સ્વરૂપ ગુણોથી રચાયેલો કોણ? દ્રવ. એ દ્રવ્યો ગુણાત્મક છે, એ દ્રવ ગુણ સ્વરૂપ છે. પેલું વિસ્તાર વિશેષ ને આયત વિશેષ નું શબ્દ કીધો, હવે કે છે એ દ્રવ ગુણ સ્વરૂપે છે. એ દ્રવ ની વ્યાખ્યા કરી, હવે એ દ્રવ ગુણ સ્વરૂપે છે. આત્મા જ્ઞાન દર્શન ચારિત્ર આદિ ગુણ સ્વરૂપે છે, પરમાણુ રંગ અંદર સ્પર્શ આદિ ગુણ સ્વરૂપે છે. સમજાણું કઈ? એ દ્રવ્યો કીધું, દ્રવ્યો કેવા છે? ગુણાત્મક છે એમ કીધું. પેલું દ્રવ્યો સાધન દ્રવ આવું કીધું, દ્રવ આવું છે, પછી દ્રવ ગુણ સ્વરૂપે છે એમ કીધું. સમજણ કઈ? હવે પર્યાયો કે જેવો આયત વિશેષ રૂપ છે, પર્યાયો દરેક દ્રવ્યમાં લંબાઈથી એક પછી એક થતી અવસ્થા, તે આયત વિશેષ રૂપ જેવો જેમના લક્ષણ કહેવામાં આવ્યા, કોના? દ્રવ્યને ગુણના. પહેલા દ્રવ્યને ગુણના લક્ષણ કીધા, એવા જે દ્રવ્ય ગુણ થી રચાયેલ હોવાથી દ્રવ્યાત્મક પણ છે અને ગુણાત્મક પણ છે. આ ફેર પાડ્યો એટલે ભાઈ પારથી પાથમાં, પાથમાં એટલું છે કે વસ્તુ જે છે દ્રવ એ ગુણાત્મક છે, અને તે પર્યાય છે તે દ્રવ્યને ગુણથી થાય, એટલો પાર છે. બસ પર્યાય દ્રવ્યને ગુણથી થાય છે. આચાર્ય વધારે સ્પષ્ટ કરવા, એ દ્રવ પર્યાય છે અને એક ગુણ પર્યાય છે, એવા દ્રવ ને ગુણ ના પર્યાય ને બે ભેદ પાડ્યા. સમજાણું કઈ? આચાર્ય તો ત્રણ મૂક્યા વાત, અથો ખવ દવનો પદાર્થ એ દ્રવમય છે, એની વ્યાખ્યા પેલી થઈ ગઈ. એ દવાની ગુણ પગાણી, એ દ્રવ ગુણ સ્વરૂપે છે, અને તે પર્યાય તે પૂર્ણો પજાયા, એ દ્રવ ને ગુણ થી ઉત્પન્ન થાય તેને પર્યાય કહેવામાં આવે છે. સમજાણું કઈ? એમ વ્યાખ્યા, એક દ્રવ ને ગુણ ની પર્યાય, એક દ્રવ ને ગુણ ની પર્યાય આમ હતી, એને ઠેકાણે જરી વ્યાખ્યા વિસ્તાર કરતા, એક દ્રવ પર્યાય અને ગુણ પર્યાય બે ભેદ જુદા પડ્યા. સમજાણું કઈ? એ દ્રવ્ય પર્યાય ગુણ પર્યાય પણ પાછા સંયોગી દ્રવ્ય પર્યાય જે છે, એક દ્રવ્ય પર્યાય એમ નહીં. સમજાણું કઈ? આ તો ભાઈ વિશેષ જણે એમ, નહીં તો એક દ્રવ્યની વ્યંજન પર્યાય કે દ્રવ્ય પર્યાય છે, અને એના ગુણોની પર્યાય બીજા પ્રદેશ ગુણ સિવાય એ દ્રવની અર્થ પર્યાય છે. આ બધો અભ્યાસ કરવો પડશે. પર્યાયના બહુ ભેદ વસ્તુ છે એમાં પ્રદેશ ગુણ છે એથી એની આકૃતિ થાય તેને દ્રવ્ય વ્યંજન પર્યાય કહે છે. દ્રવ્ય પર્યાય કહો વ્યંજન પર્યાય કહો અને એ દ્રવ્યમાં જે અનંતા ગુણ છે એ સિવાયના પ્રદેશ ગુણ સિવાય એની જે પર્યાય થાય એને અર્થ પર્યાય કહો કે ગુણ પર્યાય એમ કહેવામાં આવે છે. હવે એ રીતે અહીં લેતા બીજી રીતે લીધું છે. અહીંયા ઓલા એક દ્રવ્ય ની આમાં ઘણા દ્રવ્ય ની અપેક્ષા એ સમાન અને અસમાન જાતિ ની દ્રવ્ય પર્યાય નું વર્ણન કરે છે. સંસાર ના જો ચક્રવર્તી ના વ્યાજ કાઢવા હોય વાણિયા તો મારા બધું કાઢે અંદર થી એ સમજાય. એને 5 લાખ ઘેર્યા હોય ચાર અને તેરી કે અત્યારે ગમે મન જવો છો આશાને જરૂર શું હોય ગમે પણ એ બાર એ વ્યાજ કાઢે એક દિવસ નું વ્યાજ કેટલું 5 લાખ નું એટલું ચડાવીને બીજા દિન રૂપિયા નો વ્યાજ સહિત નું કશું વ્યાજ વ્યાજ નું વ્યાજ આ સમજવું હોય તો કે મગર આજ નથી બાપા વખત નથી મજા અરે 84 ના 4 માંથી રખડતો એને બંધ કરવો એની દયા નથી. એને એની દયા પોતાની. અરે હું ક્યાં રખું છું દુખીઓ થઈ દુઃખના ડુંગરમાં ક્યાં પરિભ્રમણ કરું અને એ પરિભ્રમણ દુઃખનું કેમ માટે એને આવા દ્રવગુણ પર્યાયના જ્ઞાન વિના હાથી રૂચિ થાય નહીં. હાથી રૂચિ વિના સંજગ દર્શન થાય નહીં. સંજગ દર્શન વિના અનુભવ હોય નહીં. અનુભવ વિના ચારિત્ર હોય નહીં. આ સંજગ દર્શન વિશે દર્શન સમજાવું કઈ સમજાવું. ઓલું પેલા દ્રવ ની વ્યાખ્યા કરી ગુણ ને પર્યાય નું સમુદાય એ જ દર્શન. હવે ગુણ એક દ્રવ ને આશરે રહેલા વિસ્તાર વિશેષો વિસ્તાર વિશેષો તે ગુણ છે. યાદ રહેવી મુશ્કેલ તો ભગવાન નહી આ સમજાય વિના પોવાનું પડી કમણા હે ઘણા પેલા તમારે વેવાય છે એને ઓછા કરી રહ્યા છીએ. ટાઈમ હોય એનો સમજો એમ કે એને ટાઈમ નહીં ઓછા કરે એમ કે સમજાવવામાં. અરે ભગવાન કેને કેવો પોહો ને કેની કેવી સમાય ભગવાન તને ખબર નથી. ઔષધ એટલે આત્માની પર્યાયમાં નિર્મળતાનું પોષણ થાય તેને ઔષધ કહીએ. એ નિર્મળતાની પર્યાયનું પોષણ ક્યાંથી આવે? એ દ્રવ્યને ગુંદે ત્રિકાળ આનંદ ખંડ પ્રભુ સચિદાનંદ આત્મા છે પિંડ આખલો સાગર એનું અંતર્લક્ષ કરતા તેને આનંદની પર્યાયની પુષ્ટિ થાય આ એને ઔષધ કહેવામાં. બાકી બધાને લાંગણું કહેવામાં આવે. સમજાણું કાંઈ એમ સામાયક સમતાનો લાભ ક્યાંથી આવશે? સમતાનો લાભ તો પર્યાય છે. એ પર્યાયનો પ્રવાહ ક્યાંથી આવશે? કે દ્રવ્યને ગુણ માંથી પર્યાય આવે છે. તો દ્રવ્ય ગુણ છે કેવા? કે દ્રવ્ય પોતે વિતરાગનો વિતરાગી વિજ્ઞાનનો પિંડ છે. દ્રવ્ય પોતે આત્મા વિતરાગી વિજ્ઞાન ને આનંદનો પિંડ છે અને એનો ગુણ તે આનંદ છે. એ ગુણાત્મક તે દ્રવ્ય છે. એ ગુણાત્મક આનંદાત્મક તે દ્રવ્ય છે. આનંદાત્મા તે આત્મા છે. એવો આનંદાત્મ સ્વરૂપ દ્રવ્ય તેની અંતર્દ્રષ્ટિ કરતા પર્યાયમાં જે આનંદની અવસ્થા અતિન્દ્રિયની પ્રગટ થાય આ તેને સામાયિક ને ઔષધ કહેવામાં આવે છે. એ મલિક નહીં આ બધા નાના નાના કરતા બધા નહીં દ્વારાશી માં બધા કરતા ક્યાં તમારા મનસુખભાઈ એમ બધા હતા કે નહીં રાણપુર માં હે હા ત્યાં નાના નાના હતા મનસુખ ચોરાશી ની સારી વાત છે. કોઈ ને 25 જાય છે એ તો 41 વર્ષ ના હા હા બાર ની પણ બાપુ વસ્તુ ની ખબર મળે અને જીવન જાય છે ચાલ્યા એ સમય સમય આયુષ ને લઈને આવ્યો એ તો ઘટતું જાય છે. ઈ જાણે કે હું મોટો થતો જાઉં છું. આ ચાર કહે છે કે એ સમય મુદત લઈને આવ્યો, ઘટતી જાય બાપા. દેહ ના છૂટવાના સમીપ માં ચાલ્યો જા, આમ જાય છે, આમ જાય છે. સમજાય છે? એમાં આ કામ જો નમસ્કારી કર્યું, ભગવાન આત્મા એ ગુણ ને પર્યાય નો સમુદાય સામાનિક રૂપ, અને તેને આચરી રહેલા ગુણો તે ગુણ છે, અને તે ગુણ સ્વરૂપ જે દ્રવ્ય છે, એવી દ્રષ્ટિ થયા વિના એને સમ્યક દર્શન રૂપી સામાયિક પહેલી સમ્યક દર્શન રૂપી સામાયિક પ્રગટ હતી તો પછી સ્વરૂપની સ્થિરતાની સામાયિક તો ક્યાંથી એને હોય? સમજાણ કાંઈ ભાઈ? હા તો બધું ઉઠાપાઈ જાય છે, કે છે એમ કે છે આને કરી છે બધું, હું કરે ભૂલ ખરે સાંભળ, એનો વિકલ્પ પૂછે, એમાં આ મેં કર્યું, આ મેં કર્યું, આ મેં કર્યું, મિથ્યાપનું અભિમાન છે એમાં તો, રાગનું કરતાપણ અને પરની અવસ્થા મેં કરી, શરીર નામ તો તાવ કાંઈ ફણેણ નોણેણ ગણો પણ તાવ કાંઈ, ત્યાં સુધી આ કાયાને સ્થિર રાખું છું. એ સ્થિર રાખું છું એનો અર્થ એ દ્રવ્યની પર્યાય, તેના ગુણમાંથી દ્રવ્યમાંથી પર્યાય આવી રહી છે આમ સ્થિર કરવાની, એને તે કારણે કે હું પર્યાય આમ સ્થિર કરું છું. એ મિથ્યા અજીવની પર્યાયનો સ્વામી થઈને અજીવનો કરતા થાય છે. મિથ્યા દ્રષ્ટિની એની પાસે પાખંડની કળા ખીલી છે. હા, એને હાથ કેટલી વાર કરે ખબર ને કેટલી. હા, આત્માને આપણું ભ્રાંતિ શું રોગ નહીં આવે છે ને આત્મસિદ્ધિમાં, એની તો એને ખબર ન પડે. કે છે કે ભગવાન એક વાર સાંભળીને સમજતો ખરો કે આ દ્રવ કોને કહેવું, ગુણ કોને કહેવાય, બે વ્યાખ્યા થઈ. સમજાય છે? ત્રીજી પર્યાયો કોને કહેવી આવે, કે જેવું આયત વિશેષ, આયત વિશેષ પેલા વિસ્તાર વિશેષ હતા, ગુણ વિસ્તાર વિશેષ હતા, આ આયત વિશેષ એટલે આત્મામાં થતી નદી એક 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 અવસ્થા અનુગુણની એક પછી એક લંબાઈ ક્રમે ક્રમે આયત લંબાઈ વિશેષ ભેદ છે ને એટલા, એવો જેમના લક્ષણ છે ઉપર કહેવામાં આવ્યા એવા દ્રવ્યોથી અને ગુણોથી રચાયેલ હોવાથી, દ્રવ્ય ને ગુણથી બનેલી હોવાથી તે પર્યાયને દ્રવ્ય સ્વરૂપે અથવા ગુણ સ્વરૂપે પણ કહેવામાં આવે. સમજાણું કઈ? સાદી ભાષામાં આવે છે પણ હવે એને વસ્તુ સ્થિતિ છે એને સમજવા માટે પ્રયત્ન કરે છે કે એની મળે સમજાયું છે. સમજાણું કઈ? એવા દ્રવ્યો તેમજ ગુણોથી, કેવા દ્રવ્યો જેમના લક્ષણ કહેવામાં પહેલા આવ્યા, દ્રવ્યના અને ગુણોના કહેવામાં આવ્યા નહીં. દ્રવ્યનું લક્ષણ શું કીધું? ગુણ વિસ્તાર ને લંબાઈ પર્યાય એનો આખો સમુદાય કે દ્રવ્ય કહીએ. હવે ગુણ કોને કહીએ? કે એક દ્રવ્યને આશરે રહેલા વિસ્તાર વિશેષો, વિસ્તાર વિશેષો તેને ગુણ કહીએ. પર્યાય કોને કહીએ? કે આયત વિશેષો, કે દ્રવ્યને ગુણને પર્યાય થતી આયત વિશેષો લંબાઈમાં થતી પર્યાય તેને પર્યાય કહેવામાં આવે છે. સમજાણું કાંઈ? તેમાં અનેક દ્રવ્યાત્મક એકતાની પ્રતિપત્તિના કારણે વ્યાખ્યા બીજી જાતની છે. વાસના છે એનો વિસ્તાર કરી આ સમજાવે છે ખંડોને, કે દ્રવ્ય પર્યાય કોને કહીએ? નહીં તો દ્રવ્ય પર્યાય તો એને કહીએ કે જે વસ્તુ છે આખી એની અવસ્થામાં આકૃતિ વ્યંજન થાય, આકૃતિ એને દ્રવ્ય પર્યાય કહે છે. તો આ બીજી રીતે વર્ણન કરીને વિસ્તાર સ્પષ્ટ છે. કે છે તેમાં અનેક દ્રવ્ય સ્વરૂપ એકતા એટલે શું કે છે? બે પરમાણુ, ત્રણ પરમાણુ, ચાર પરમાણુ આ છે ને પરમાણુઓ, અનેક દ્રવ્ય સ્વરૂપ પરમાણુ અનેક અનેક દ્રવ્ય સ્વરૂપ છે ને, બે ચાર દસ બાર અનેક દ્રવ્ય સ્વરૂપ છે. જો અંગ શરીર અનેક દ્રવ્ય સ્વરૂપ છે, ઘણા પરમાણુ સ્વરૂપ છે અંગ, અનેક દ્રવ્ય સ્વરૂપ એકતા, એકતાની પ્રતિપત્તિના કારણભૂત બધું સમાન જાતિના એક રૂપ છે એને દ્રવ્ય પર્યાય કહેવામાં. એ દ્રવ્ય પર્યાયના પણ બે ભેદ પાછા, અનેક દ્રવ સ્વરૂપ, અનેક પદાર્થ સ્વરૂપ, એકતાની પ્રતિપત્તિ, એકતાનું જ્ઞાન કરાવનાર, સ્વીકાર કરનાર પ્રાપ્તિ, એને દ્રવ પર્યાય કહેવામાં આવે છે. સમાન જાતિ, અસમાન જાતિ, આમાં શું યાદ રાખે? આમાં થોડી વાત છે, હજારો એના ઘડિયાળના કાંટાના ભીકણા ફીકણા પાઠ પાઠ યાદ નથી રાખતા. હે, મતલબ નું બધું યાદ રહે હો, કરી શકે નહીં કઈ મફત ને. સમજાણું કઈ કે છે? પર્યાય ના બે ભેદ, એક દ્રવ પર્યાય અને એક ગુણ પર્યાય. દ્રવ પર્યાય ના બે ભેદ, દ્રવ પર્યાય ના બે ભેદ, એ સમાન જાતિ, અસમાન જાતિ. એ સમાન જાતિ દ્રવ પર્યાય કોને કહીએ એની વ્યાખ્યા. સમાન જાતિ કે જેવા અનેક ઉદ્ગળાત્મક દ્વિઅણુત્રિણુક, બે પરમાણુ, ત્રણ પરમાણુ, અનંત પરમાણુ નો જથ્થો, તે અનેક દ્રવ્યના પરમાણુ રૂપ સમાન જાતિ દ્રવ પર્યાય કહેવામાં આવે. સરખી જાતિના પરમાણુ નો સમુદાય તેને અનેક દ્રવ્ય પર્યાયાત્મક સમાન જાતિ પર્યાય કહેવામાં આવે. સમજાણું કઈ? વિગેરે વિગેરે એટલે અમિતા લઈ જવા. અસમાન જાતિ થી જેવા કે હવે અસમાન જાતિ દ્રવ્ય પર્યાય જેવા કે જીવ પુદુરા દીપ, તમે એમ લીધું તમે અનેક દ્રવ્યાત્મક લીધું, તેમાં અનેક દ્રવ્યાત્મક એકતાની પ્રતિપત્તિ, અનેક દ્રવ્યના એકતાની પ્રતિપત્તિના પાછા બે પ્રકાર. એક રજકણુનું એક પણ સમાન જાતિના અનેક પરમાણુનો જથ્થો, તે દ્રવ પર્યાય. સમાન જાતિ દ્રવ પર્યાય, એક એક જાતિના રજકણુનો જથ્થો આવશે સમાન જાતિ દ્રવ પર્યાય. અસમાન જાતિ જીવ ને પૂજલો, અંદર ભગવાન આત્મા છે ને પરમાણુ સાથ, બે ની એક જાતિ ગણીને, એક ક્ષેત્રે રહેવા ગણીને, જીવ પુદ્ગળાત્મક દેવ મનુષ્ય વગેરે કે ગુણ દ્વારા, ગુણ દ્વારા સમજાય છે, દેવ મનુષ્ય વગેરે, આ દેવ ની આ મનુષ્ય ની પર્યાય તો જળ ની સાથ, જીવ ની બે ને અસમાન જાત છે. આત્માની જાત ના શરીર જાત જુદી છે, પોતા બે ની અસમાન જાતિ ગણીને તેને દ્રવ્ય પર્યાય કહેવામાં આવે છે. સમજાણું કઈ? એમ કરીને વસ્તુની ભિન્નતા અને વિભાવિકતા બે વર્ણવે છે. ગુણ દ્વારા આયતની અનેકતાની પ્રતિપત્તિના કારણે ગુણ પર્યાય છે, દ્રવ્ય પર્યાયની વ્યાખ્યા કરી. સમાન જાત એટલે ઘણા રજકણોનો એક જથ્થાને સમાન જાતિ દ્રવ્ય પર્યાય, દ્રવ્યની પર્યાય કહેવામાં આવે છે. અસમાન જાત આત્માને શરીરની બે ભેગા રહેલા એક ચિત્રે એને કહેવામાં આવે, તો અસમાન જાતિ દ્રવ્ય પર્યાય કહેવામાં આવે. સમજાવું કઈ? હવે ગુણ પર્યાય એટલે દ્રવ્ય પર્યાય ની વ્યાખ્યા કીધી. ગુણ પર્યાય, ગુણ દ્વારા આયતની અનેકતાની, ગુણ દ્વારા લંબાઈની અનેકતાની પ્રાપ્તિ સ્વીકાર નું કારણભૂત ગુણ પર્યાય. તે પણ દ્વિવિધ ગુણ પર્યાયના બે ભેદ, ચાર ભેદ પડ્યા પર્યાયના. તેથી તમારે તો બહુ નિવૃત્તિ છે, ઘણો વખત વાંચ્યું છે કે નહીં? મેં એમ હું તો પૂછું છું, અરે ઘરે ના કપડા જોતા હશે કે નહીં? એની મળે કે મહેન્દ્રભાઈ માથે નાખતા છે પેલા, હવે તો ઠીક પોતે તપાસે, છોકરા તપાસે કરતા હું તપાસેલો, કેટલું લેવાનું છે, કેટલું લેવાનું છે, કેટલી મૂડી છે, કેટલું કપડા તપાસી લઈએ. રામ તો મને પૂછ્યું છે, નાનીભાઈ બાપ કરસનજી મને કે જો છોકરો બોકરો તો પાસે ખબર કરતા ઘરના છોકરા તો પાસે બરાબર છે કે કોને પૂછવું પણ કીધું નાનગા ના બાપ હતા ને કરસનજી ભાઈ ગોળા બિચારા મુસલમાન નો તાબૂત નીકળે તો માણસ ત્યાં નમી જાય હે મહારાજ તાબૂત નીકળે તાબૂત નહીં અને હાકરમાં પાણી રાખે બે ચાર મત પાણી માણસ હોય નીકળે ને પાછ તાબૂત નીકળે તાબૂત ધાવકોલ કરતા ત્યાં તાબૂત બહુ ઊંચા થાય છે આમ થાય થાય છે ને એટલે વચલા માં શોખ માં પછી નીકળે એટલે બે ચાર મન હાકરમાં પાણી રાખે નાનગા ના બાપ હું તો એવું તો પેલા આવે ને પાંચ રૂપિયા મને કે નોકર ને દુકાન હતી મૂડી 80,000 રૂપિયા હતા બંને પછી કે આ ચોપડા નોકર જોવે એ કરતા ઘરનો દીકરો જોવે તો ઘરના માણસ જોવે બરાબર છે કે નહીં એ કોને પૂછો છે તું ભોળા ના હું ચોપડા જોવાનું કહું ત્યાં ભોળા હતા ને બધા ને માને તો હમણાં નવું લાગશે તો બાદ શું કહેવાય બાલા બાલાજી બાદ ઠીક રે નઈ એને પગે લાગે બાલાજી ને પગે લાગે નાનીભાઈ પગે લાગે એક ગયો હતો હું ચોરસ બરાબર નીકળ્યો નીકળ્યો ને આમ મને દેખીને એકઠા ઉતરી ગયા કારણ મારે એમાં મારે પણ બરાબર આમ જોવું કે ક્યાં ગયા એને જોવું આમ ત્યાં કોની પાસે જાય બાલાજી તો મારો બાલાજી તો આત્મજ્ઞાન પામે છે પુણ્યદર્શી થી બાલાજી આત્મા છે સમજાણો કાંઈ એના દર્શન કરતો નથી કોક ના દર્શન થી અહીં ક્યાં ત્યાં લાભ થવાનો છે સમજાણો કાંઈ એ સ્વભાવ પર્યાય ને વિવાહ પર્યાય પેલા ગુણ દ્વારા લંબાઈ ની અનેકતા નું જ્ઞાન કરાવનાર કારણભૂત ગુણ પર્યાય એ પણ બે પ્રકાર ચોપડામાં નમળે સાંભળવામાં નમળે છે મહા સિદ્ધાંત આપણે બાપુ પરમેશ્વરના સર્વજ્ઞના કરેલા નિયમોથી શું વસ્તુનું સ્વરૂપ છે એ ટીકાવ આ વ્યવસ્થા છે દ્રવની ગુણની એ વાત છે આના દ્રવગુણ પર્યાય ના જ્ઞાન વિના જ આ મૂંઢતા એની ચલતી નથી જ્યાં ત્યાં કોઈ મળે કઈ કે હા હા ધર્મ કે બતાવે છો આવો ત્યાં જાય આશ્રયા કરે જીવન હલ્યા આ દ્રવ્ય ને ગુણ પર્યાય સર્વજ્ઞ કહી હું આગળ કહેશે આવો જોવું છેલ્લું કહીશ આગળ છેલ્લા સમજે છે ને શું કહે છે એ વ્યવસ્થા ભલી ખરેખર આ સર્વ પદાર્થ ના દ્રવ્યગુણ પર્યાય સ્વભાવની પ્રકાશક પરમેશ્વરી પરમેશ્વરે કહેલી વ્યવસ્થા 160 ની છેલ્લી લીટી 160 પણ છેલ્લી લીટી આ સર્વ પદાર્થ ના દ્રવ્ય ગુણ તત્વ સત્વ અને અવસ્થા એની પ્રકાશક પરમેશ્વરી વ્યવસ્થા ભલી છે ઉત્તમ છે પૂરણ છે યોગ છે બીજી કોઈ નહીં આ સિવાય બીજું કોઈ કહેતા હોય તે વસ્તુ તદ્દન જૂઠી સંસ્કાર છે પરમેશ્વરી વ્યવસ્થા સાધી હતી ભલી છે એટલો સમજ ન પુન ઇતરા આ રીતે ભગવાન પરમેશ્વરે દ્રવ્યગુણ કર્યા શ્રી શંકર દેવે કહ્યા એ સિવાય બીજી રીતે કોઈ કહે તે વાત તદ્દન જૂઠી સમજાણું કાંઈ હવે ગુણ પર્યાયના બે ભેદ સ્વભાવ પર્યાય અને વિભાવ પર્યાય હવે એમાં સમસ્ત દ્રવ્યોને પોતપોતાના અગુરુ લઘુ ગુણ દ્વારા કે છે એક એક ભાષા આત્મામાં એક એક પરમાણુના અગુરુ લઘુ ગુણને કારણે પ્રગટતી પ્રતિ સમયની સ્થાનું પ્રતિ છ પ્રકારમાં પડી આવેલી હાનિ વૃદ્ધિરૂપ અનેકપણાની અનુભૂતિ તે સ્વભાવ પર્યાય છે દરેક આત્મામાં અને પરમાણુમાં એક અગુરુ લઘુ ગુણને કારણે સદગુણ એટલે અનંત ગુણની વૃદ્ધિ, અસંગ ગુણની વૃદ્ધિ પર્યાય, સંખની વૃદ્ધિ અનંત ગુણની હાનિ, અસંગ ગુણની હાનિ અસંગ ગુણ હાનિ, અનંત ગુણની વૃદ્ધિ ઘટના, અનંત ગુણહીન અસંગભાગહીન સંગભાગહીન એમ ગુણ એવા સબોળ છે. સમય સમયની દરેક દ્રવ્યમાં એક એક ગુણને કારણે આવી સદગુણ પર્યાય વર્તે છે એને ભગવાન સ્વભાવ પર્યાય કહે છે. એ બહુ સૂક્ષ્મ સેવા સમજાણું કહે. તો જંગભાઈ સમસ્ત દ્રવ્યોને બધા દ્રવ્યોમાં પોતપોતાના ગુરુલ ગુણને દ્વારા પાસે પોતપોતાના ગુરુલ ગુણ કઈ ગુણ છે બધા પ્રતિ સમય છે. દરેક સમય પ્રગતિ થતી સત્થાન છ પ્રકારમાં બધી છ પ્રકારે થતી હાનિ છ પ્રકારે હાનિ છ પ્રકારે વૃદ્ધિ અનેકપણાની અનુભૂતિ બધું અનેકપણાનું જે જ્ઞાન કરવું તે સ્વભાવ પર્યાય છે. છ પ્રકારે થાય છે તેને જ્ઞાન કરવું તેને જાણવું એ સ્વભાવ પર્યાય. કોઈ અનુભૂતિ તો અનેકપણાની અનુભૂતિ રોમો અનેકપણાનું હોવું તે સ્વભાવ પર્યાય છે. અનુભૂતિ એટલે જ્ઞાન કરવું આવી નથી એ સટહાણીપણાની અનુભૂતિ. અનુભૂતિ એટલે હોવું એ છ પ્રકારે હોવું અનુભૂતિનો અર્થ હોવું તે સ્વભાવ પર્યાય છે. આ વિજ્ઞાન પાઠ સર્વજ્ઞનો છે પદાર્થ પાઠ. જે સ્વભાવ પર્યાય કીધી હવે રૂપાદિક નહીં પરમાણુ છે ને રજકણા એ બે ત્રણ ચાર ભેગા થયેલા હોય એમાં વર્ણગંધરસનું રૂપાંતર થવું વર્ણગંધરસનું રૂપાંતર થવું એ વિભાવ પર્યાય છે. શું કીધું સાદી ભાષાથી કહેવાનું આ રજકણો છે ને એ બે ત્રણ ચાર પછી પચાસ ભેગા થઈને એમાં રંગગંધરસનું પલટવું ખંદુમાં રંગગંધરસનું પલટવું તેને વિભાવ ગુણ પર્યાય કહેવામાં આવે. એને વિભાવ પર્યાય કહેવામાં આવે છે કારણ કે એક પરમાણુમાં સ્વભાવ પર્યાય પણ જાજા પરમાણુ ભેગા થયા તો વિભાવ પર્યાય કહેવામાં વરણગંધરસનું પલટવું આખું જુઓ આ વિભાવ પર્યાય થાય. ઘણા રજકુણોનું ઈચ્છા થઈને પલટવાનું થાય છે જો અનેકપણાની આપત્તિ થી વિભાવ પર્યાય છે. આ દેખાય છે બધી વિભાવ પર્યાય હે એક પરમાણુમાં વિભાવ પર્યાય હોય નહીં સ્વભાવ પર્યાય હોય સમજાણું કઈ ઘણા વર્ષની વાત છે છોકરે છે નાગનેશ ના મહાણમાં જે પહોંચી છે ને એ પહાડીમાં આવી તો એક બેઠા હતા આ વિચાર આવ્યો બધું મહામાં પાણી નથી મહાન ઓલકો બધો જપ્તા થશે ને કઈ એમ લાગે કારણ કે છેલ્લે ગયા સુધી બધું ભાવ કર્યા દેખાય મૂળ દ્રવ્ય ગુણ તો દેખાતા નથી. મૂળ દ્રવ્ય તો અતિન્દ્રિય છે એક પરમાણુનું પર્યાય પણ અતિન્દ્રિય છે. આત્માના દ્રવ્ય ગુણ પર્યાય અતિન્દ્રિય છે. હલતા બધો સમુદાય દેખાય વિભાવ થાય એનો તું જાણનાર છો એનો કરનાર હરનાર સમજાણું કઈ એ વિભાવ પર્યાય એટલે ઘણા રૂપણો ભેગા થઈને છે ને રૂપાદી વર્ણ ફરે સૂનો રંગ અક્ષર ફરે અક્ષર અક્ષર આમાં ફરે રૂપાંતર થાય એના વર્ણ એ બધી વિભાવ પર્યાય પુદ્રોની કહેવામાં એ વિભાવ પર્યાયનું અસ્તિત્વ એ વિભાવ એના જળમાં છે એના અસ્તિત્વ તારાથી છે. એ અક્ષરનું જે પઠવું એ વિભાવ પર્યાય છે. અનંતા રજકણોનું જોડાણ થઈને જે વરણગંધ્ર સ્પર્શનું પલટવું એને વિભાવ પર્યાય કહેવામાં એ એનું એનું સ્વરૂપ છે. એ વિભાવ પર્યાયને જીવ કરે અને જીવમાં છે એમ છે સમજાણું કઈ અને જ્ઞાનાધિક આત્મામાં જ્ઞાન દર્શનમાં કર્મના નિમિત્તની નિમિત્તના સંયોગમાં જે અવસ્થા થાય મતિ જ્ઞાન સુજ્ઞાન વિજ્ઞાન એમાં નિમિત્ત પણ કર્મનું છે એવી અહીં પર્યાય થાય. દેવ જ્ઞાન સિવાય ચાર જ્ઞાન ચક્ષુ દર્શનાદિ પર્યાય એ સ્વપરના કારણે પ્રવૃત્તિ જ્ઞાન સ્વ ઉપાદાનથી થાય છે અને કર્મનું નિમિત્ત છે. માટે પૂર્વાપર અવસ્થામાં થતું પહેલી ને પછી અવસ્થામાં જે તારતમ્યનાથી થાય તેને લીધે જોવામાં આવતા સ્વભાવ વિશેષો રૂપ કે સ્વ કીધો એ સ્વ વિશેષ રૂપ જ્ઞાન મતિ જ્ઞાન સુજ્ઞાન એમાં નિમિત્ત છે. ઉપાદાન પોતાનું કર્મનું નિમિત્ત છે. એવો સ્વભાવ વિશેષ રૂપ અનેકપણાની આપત્તિ અનેકપણાનું આવી પડવું તેને વિભાવ પર્યાય કહેવામાં આવે છે. એ આત્માની મતિ જ્ઞાન ને સ્વપર કહેવામાં આવે છે. મતિ જ્ઞાનની પર્યાય સ્વથી ઉત્પન્ન થઈ છે નિમિત્ત કર્મનું છે. એ મતિ જ્ઞાન ને વિભાવ પર્યાય કહેવામાં આવે. શું કહેવાય આમ જો આટલો ખાયેલા છે કે નહીં હે એ સમજો એ સમજાવું છે શું કરવા અહીંયા આવ્યા છે સમજવા સાચું કે ખોટું સમજવું છોડવા સાચું સમજવું કરવા આવ્યા છે શું કરવા સમજાતી સમજાય તો સમજાય તો ખોટી વાત સમજાવું કાંઈ તેના પછી જે અવસ્થા બદલે છે પરમાણુઓમાં વર્ણન ગંધર્વ ખંડમાં હો અને આત્માના જ્ઞાન દર્શન ને જેમાં નિમિત્ત પણ છે કર્મ એમાં ઉપાદાન પોતાની પર્યાય મતિ જ્ઞાન નિમિત્ત છે કર્મ શોષણ કર્મ એવી પર્યાય પહેલા પછી એનાથી થાય છે ને પેલી એની અધિક થાય એવી પર્યાય ને વિભાવ પર્યાય કહેવામાં આવે છે. આ તો બહુ ઘણા એવા આવે બધાને હોય એટલે બધા ત્રણેક આવતરણ લોકો બધા પધારે એને એ કઈ ખબર બધા દ્રવ્ય ને વિભાવિક હોય સ્વાભાવિક હોય પરમાણુ હોય કે અનંતા પરમાણુ એક આત્મા કે સંસાર કે નિરોધ ના બધાને અધૂરો લઘુ પર્યાય સ્વભાવ સદગુણ હાની થાય છે એટલે જાણવા લાગે છે સાજન ગણ સમજાણું કાંઈ ઈજી વાત છે એ કઈ એ વાત ના પકડાય આ પકડાય નહીં તો એને પસંદ નહીં તો એવા થઈ ગયું ચાલી જાણી અધૂરો ગુણના અધિકાર સમજાણું એમાં સમય સમયમાં એવું કઈ થાય છે જેનું સદગુણની વૃદ્ધિ બસ એટલી એક ધ્યાન રાખી રાખ આ દ્રવ અને ગુણ ને પર્યાય ની વ્યાખ્યા થઈ દ્રવ થી ગુણ ને પર્યાય નો પિંડ દ્રવ થી ગુણાત્મક સ્વરૂપ પર્યાય થી બે અને દ્રવ ની પર્યાય ને ગુણ ની પર્યાય પર્યાય ના બે ભેદ દ્રવ પર્યાય ના બે ભેદ સમાન જાતિ ના સમાન જાતિ દ્રવ પર્યાય સમાન જાતિ ઘણા પ્રમાણો એકઠા થઈને પર્યાય કે સમાન જાતિ આત્માને શરીરને એકઠા થઈને ગણવામાં આવે અને અસમાન જાતિ એ દ્રવ પર્યાય ગુણ પર્યાય ના બે ભેદ અગુરુ લઘુ પર્યાય દરેક દ્રવ્યમાં થાય તે સ્વભાવ પર્યાય અને મતિ જ્ઞાન આદિની પર્યાય અને રૂપ આદિની ખંડમાં પર્યાય જે થાય એને વિભાવ પર્યાય કહેવામાં આવે. ટૂંકા બધું પછી કહ્યું એની હવે દ્રષ્ટાંત કે સિદ્ધ કરશે.